એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આજના આ વિચાર વિમર્શમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર આપણી આસપાસ વિચારો અને ટ્રેન્ડ્સ કઈ રીતે ફેલાય છે એ જોવાની રીત બદલી નાખી છે.
હા, બહુ જ રસપ્રદ પુસ્તક છે.
પુસ્તક છે માલ્કમ ગ્લેડવેલનું ખૂબ જાણીતું પુસ્તક ધ ટિપિંગ પોઈન્ટ, હાઉ લિટલ થિંગ્સ કેન મેક અ બિગ ડિફરન્સ.
અને આ પુસ્તકની વાત કરવી આજે મને લાગે છે ખૂબ જ જરૂરી છે. આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, બધું કેટલી ઝડપથી ફેલાય છે.
બરાબર.
કોઈ નવો વિચાર હોય, કોઈ પ્રોડક્ટ, ગીત, ફેશન, કશું પણ અચાનક વાયરલ થઈ જાય, આગની જેમ ફેલાય.
પણ સવાલ એ છે કે અમુક જ વસ્તુઓ કેમ, શા માટે અમુક વસ્તુઓ જ આટલી ઝડપથી અને મોટા પાયે ફેલાય જ્યારે બીજી વસ્તુઓ પાછળ રહી જાય છે?
હા, અને આ પુસ્તક આ જ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરે છે. એ સમજાવે છે કે નાની, સાવ નાની લાગતી બાબતો પણ જો યોગ્ય સમયે, યોગ્ય સંજોગોમાં બને તો એ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે.
અને આના લેખક માલ્કમ ગ્લેડવેલ એ પોતે પણ એક અનોખા વાર્તાકાર છે. કેનેડિયન પત્રકાર, લેખક, ધ ન્યૂયોર્કર માટે લાંબા સમયથી લખે છે. એમની ખાસિયત શું છે, તમને શું લાગે છે?
એમની ખાસિયત એ છે કે તેઓ છે ને અઘરા શૈક્ષણિક સંશોધનો, જેમ કે સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, એને બહુ જ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરે છે.
હા, એકદમ રોજિંદા જીવનના ઉદાહરણો સાથે.
બરાબર. તેઓ પોતે કોઈ નવા સિદ્ધાંતો નથી ઘડતા, પણ અલગ અલગ ક્ષેત્રોના સંશોધનોને ભેગા કરે છે અને તેમાંથી એક નવી સમજ, એક નવી વાર્તા બનાવે છે. એમની પત્રકાર તરીકેની જે પૃષ્ઠભૂમિ છે ને,
હા,
એ એમને વાસ્તવિક દુનિયાના એવા ઉદાહરણો શોધવામાં મદદ કરે છે જે આપણને વિચારતા કરી દે, જેમ કે પેલી વર્ષો જૂની હશ પપીઝ શૂઝ બ્રાન્ડ.
હા હા, એ ઉદાહરણ તો ક્લાસિક છે.
અચાનક ફેશનમાં કેવી રીતે આવી ગઈ, કોઈ મોટું માર્કેટિંગ પણ નહોતું કર્યું.
એટલે કેમ કહી શકાય કે તેઓ શૈક્ષણિક જગત અને સામાન્ય વાચક વચ્ચે એક પુલ જેવો કામ કરે છે, જટિલ વાતોને સરળ બનાવે છે. તો આ ધ ટિપિંગ પોઈન્ટનો મુખ્ય વિચાર શું છે, સેન્ટ્રલ આઈડિયા?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે સમાજમાં વિચારો, ઉત્પાદનો, સંદેશાઓ, વર્તણૂકો, આ બધું છે ને એ કોઈ ચેપી રોગચાળાની જેમ ફેલાય છે.
ચેપી રોગચાળાની જેમ?
એટલે કે જેમ કોઈ વાયરસ ધીમે ધીમે નથી ફેલાતો, પણ અમુક લોકોના સંપર્કમાં આવ્યા પછી અચાનક બૂમ ઝડપથી ફેલાઈ જાય છે. તેમજ સામાજિક પ્રવાહો પણ એક ચોક્કસ બિંદુએ પહોંચ્યા પછી, જેને ગ્લેડવેલ ટિપિંગ પોઈન્ટ કહે છે,
નિર્ણાયક ક્ષણ.
હા, નિર્ણાયક ક્ષણ ત્યાં પહોંચ્યા પછી એ અચાનક જ વ્યાપક બની જાય છે.
ઓકે, એટલે પરિવર્તન હંમેશા ધીમે ધીમે ક્રમિક રીતે જ આવે એવું જરૂરી નથી. કોઈ એક ક્ષણ એવી આવે છે જ્યારે બધું બદલાઈ જાય છે. તો આ ટિપિંગ પોઈન્ટ સુધી પહોંચવા માટે શું જરૂરી છે? ગ્લેડવેલે કોઈ નિયમો આપ્યા છે આના માટે?
હા, ચોક્કસ. ગ્લેડવેલ આ સામાજિક મહામારી, જેને એ સોશિયલ એપિડેમિક્સ કહે છે, તેની પાછળના ત્રણ મુખ્ય પરિબળો કે નિયમો ઓળખાવે છે.
ત્રણ નિયમો ક્યા ક્યા?
પહેલું છે કેટલાકનો નિયમ, ધ લો ઓફ ધ ફ્યુ. એટલે કે બહુ ઓછા લોકો મોટાભાગનું કામ કરે છે, બધાનો પ્રભાવ સરખો નથી હોતો. બીજું છે ચોંટી જવાનો ગુણ, ધ સ્ટિકીનેસ ફેક્ટર. એટલે કે જે સંદેશો ફેલાવવાનો છે તે પોતે કેટલો યાદગાર છે, કેટલો અસરકારક છે, એના પર કેટલું ધ્યાન જાય છે, એની બનાવટ કેવી છે.
ઓકે, અને ત્રીજું?
અને ત્રીજું છે સંદર્ભની શક્તિ, ધ પાવર ઓફ કોન્ટેક્સ્ટ. એટલે કે જે તે સમયની પરિસ્થિતિ, વાતાવરણ, સંજોગો, આ બધું પણ ફેલાવા પર મોટો પ્રભાવ પાડે છે.
રસપ્રદ. એટલે યોગ્ય લોકો, યોગ્ય સંદેશ અને યોગ્ય સંજોગો, આ ત્રણેય ભેગા થાય ત્યારે કોઈ વિચાર ટિપ થઈ શકે છે, એમ ને?
બરાબર, એકદમ બરાબર.
ચાલો તો આ ત્રણ નિયમોને થોડા વધુ સમજીએ. શરૂઆત કરીએ પહેલા નિયમથી, કેટલાકનો નિયમ. આનો અર્થ શું છે, કયા કેટલાક લોકો?
મૂળભૂત રીતે આ નિયમ એમ કહે છે કે સામાજિક ફેલાવામાં દરેક વ્યક્તિનું યોગદાન સરખું નથી હોતું. ગ્લેડવેલ ત્રણ પ્રકારના ખાસ લોકો ઓળખાવે છે જે આ ફેલાવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
ત્રણ પ્રકારના લોકો, ઓકે.
પહેલા છે કનેક્ટર્સ. આ એવા લોકો છે જેમનું સોશિયલ નેટવર્ક બહુ મોટું હોય છે, અને ખાલી મોટું નહીં પણ વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલું હોય છે.
અલગ અલગ ગ્રુપમાં ઓળખાણ હોય એમ.
હા, તેઓ અલગ અલગ જૂથોને, અલગ અલગ દુનિયાઓને જોડે છે, એટલે માહિતી એક વર્તુળમાંથી બીજા વર્તુળમાં એમના દ્વારા ઝડપીથી પહોંચે છે.
સમજાયું.
બીજા કોણ?
બીજા છે મેવિન્સ.
મેવિન.
મેવિન એટલે માહિતીના નિષ્ણાત,
જ્ઞાનનો ભંડાર.
એમને નવી વસ્તુઓ જાણવાનો, ઊંકા ઉતરવાનો, સંશોધન કરવાનો શોખ હોય છે, અને પછી એ માહિતી બીજાઓ સાથે વહેંચવાનો પણ શોખ હોય છે.
એટલે સલાહકાર જેવા થયા.
હા, પણ એ વેચવાનો પ્રયાસ નથી કરતા. લોકો સલાહ માટે એમના પર વિશ્વાસ રાખે છે, કારણ કે એમને ખબર છે કે આ વ્યક્તિએ બરાબર તપાસ કરી હશે. એ નિષ્ણાત માહિતી આપે છે.
ઓકે, કનેક્ટર્સ, મેવિન્સ, અને ત્રીજા છે સેલ્સમેન. આ એ લોકો છે જેઓ બીજાને મનાવવામાં, સમજાવવામાં કુશળ હોય છે. તેમનામાં એક પ્રકારનો કુદરતી ઉત્સાહ, એક કરિશ્મા હોય છે, જેનાથી તેઓ કોઈ વિચાર કે ઉત્પાદન માટે બીજાને સરળતાથી રાજી કરી શકે છે.
એમની વાતમાં વજન પડે છે. એટલે જો કોઈ વિચાર ફેલાવવો હોય તો આ ત્રણ પ્રકારના લોકો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. કનેક્ટર્સ એને ફેલાવશે, મેવન્સ એની ગુણવત્તાની ખાતરી આપશે, અને સેલ્સમેન લોકોને એ અપનાવવા મનાવશે.
બરાબર. ગ્લેડવેલ આનું એક સરસ ઉદાહરણ આપે છે, અમેરિકન ક્રાંતિનું.
હા, પોલ રિવિયર વાળું.
એ જ, પોલ રિવિયર અને બીજો એક વ્યક્તિ વિલિયમ ડોઝ બંને નીકળ્યા હતા બ્રિટિશ સૈનિકો આવે છે એની ચેતવણી આપવા. પણ રિવિયરની ચેતવણી વધુ ફેલાઈ.
કેમ?
કેમ કે એ કનેક્ટર હતો.
બરાબર.
તે એક ઉત્તમ કનેક્ટર હતો. તેના સંપર્કો ઘણા અને વિવિધ હતા, જ્યારે ડોઝના સંપર્કો એટલા નહોતા. એટલે સંદેશ પહોંચાડનાર વ્યક્તિનું નેટવર્ક કેટલું મહત્વનું છે એ આના પરથી સમજાય છે.
સાચી વાત છે. સારું, હવે બીજા નિયમ પર આવીએ. ચોંટી જવાનો ગુણ, ધ સ્ટિકીનેસ ફેક્ટર. આ શું છે? સંદેશ કેવી રીતે સ્ટીકી બને?
સ્ટિકીનેસ એટલે સંદેશની એવી ગુણવત્તા જેના કારણે તે યાદ રહી જાય, લોકોના મનમાં ચોંટી જાય, અને ખાલી યાદ રહે એટલું જ નહીં પણ કંઈક કરવા પ્રેરે.
એટલે વાત શું કહીએ છીએ એના કરતા કેવી રીતે કહીએ છીએ એ વધારે મહત્વનું છે.
હા, ઘણીવાર એવું જ હોય છે. સંદેશ સરળ હોવો જોઈએ, કદાચ થોડો અણધાર્યો, નક્કર ઉદાહરણોવાળો અને ભાવનાત્મક રીતે જોડાય એવો. ગ્લેડવેલ આ માટે બાળકોના ટીવી શોનું ઉદાહરણ આપે છે, સેસમ સ્ટ્રીટ અને ખાસ કરીને બ્લૂઝ ક્લૂઝ.
બ્લૂઝ ક્લૂઝ એ કેવી રીતે સ્ટીકી હતું?
બ્લૂઝ ક્લૂઝ એ સમયે બીજા બાળકોના શો કરતા અલગ હતું. એમાં પાત્રો સીધા બાળકો સાથે વાત કરતા હોય એવું લાગે. એક જ એપિસોડ આખું અઠવાડિયું વારંવાર બતાવે અને બાળકોને કોયડા ઉકેલવા માટે સક્રિય રીતે ભાગ લેવા પ્રોત્સાહિત કરે.
ઓહ, એટલે પુનરાવર્તન અને ભાગીદારી.
હા, આના કારણે બાળકો કાર્યક્રમ સાથે જોડાયેલા રહેતા અને શીખતા પણ હતા. એ સંદેશ અને એની રજૂઆત એટલી સ્ટીકી હતી કે બાળકો એને ભૂલી ન શકતા, અને શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક બની. આ જ સિદ્ધાંત જાહેરાતોમાં, શિક્ષણમાં બધે જ કામ કરે છે.
ખરેખર કેવી રીતે કહેવાય છે એ ઘણું મહત્વનું છે. સરસ. અને ત્રીજો નિયમ છે સંદર્ભની શક્તિ, ધ પાવર ઓફ કોન્ટેક્સ્ટ. આ થોડું સમજાવો, આ શું કહેવા માંગે છે?
આ નિયમ એમ કહે છે કે આપણું વર્તન ફક્ત આપણા વ્યક્તિત્વ કે આપણા અંદરના ગુણો પર જ આધારિત નથી હોતું, પણ આપણી આસપાસનું તાત્કાલિક વાતાવરણ, પરિસ્થિતિ, સંજોગો એના પર પણ મોટા પ્રમાણમાં આધાર રાખે છે.
એટલે આપણે જેવા સંજોગોમાં હોઈએ એવું વર્તન કરીએ.
હા, અને આપણે ઘણીવાર પરિસ્થિતિના પ્રભાવને ઓછો આંકીએ છીએ. આપણે માનીએ છીએ કે લોકો તેમના સ્વભાવ પ્રમાણે વર્તે છે, પણ ગ્લેડવેલ કહે છે કે સંદર્ભ બહુ શક્તિશાળી છે. એ આ સમજાવવા માટે બ્રોકન વિન્ડોઝ થિયરી અને ન્યૂયોર્ક સિટીમાં ગુનાખોરીના ઘટાડાનું ઉદાહરણ વાપરે છે.
બ્રોકન વિન્ડોઝ થિયરી એ શું છે? મેં સાંભળ્યું છે પણ બરાબર ખ્યાલ નથી.
આ સિદ્ધાંત એમ કહે છે કે જો કોઈ વિસ્તારમાં નાની નાની અવ્યવસ્થા હોય, જેમ કે કોઈ બિલ્ડિંગની બારીઓ તૂટેલી હોય અને એને રિપેર ન કરાય,
હા,
દિવાલો પર લખાણ, ગ્રેફિટી હોય, કચરો પડ્યો રહે, તો આ બધું એક સંદેશ આપે છે કે અહીં કોઈને કાળજી નથી, કોઈ નિયંત્રણ નથી.
એટલે કે અહીં કંઈ પણ ચાલે.
બરાબર. અને આનાથી વધુ ગંભીર ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે. 1990ના દાયકામાં ન્યૂયોર્કમાં આ જ થયું. પોલીસે શું કર્યું? એમણે સબવેમાં ગ્રેફિટી સાફ કરવા પર અને ટિકિટ વગર મુસાફરી કરવા જેવા નાના ગુનાહો પર બહુ કડકાઈથી કામ લીધું.
નાના ગુનાહો પર ધ્યાન આપ્યું.
હા, અને આ પર્યાવરણીય ફેરફારથી એક સંદેશ ગયો કે નિયમોનું પાલન કરવું પડશે. અને નવાઈની વાત એ હતી કે આનાથી ગંભીર ગુનાખોરીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો.
આશ્ચર્યજનક છે. એટલે સંદર્ભ બદલવાથી લોકોનું વર્તન બદલાઈ ગયું.
બરાબર. આ સંદર્ભની શક્તિનો બીજો એક રસપ્રદ ભાગ છે 150નો નિયમ, રૂલ ઓફ 150.
150નો નિયમ એ શું છે વળી?
બ્રિટિશ માનવશાસ્ત્રી હતા રોબિન ડનબાર. એમના સંશોધન મુજબ મનુષ્ય છે ને એ સરેરાશ 150 લોકો સાથે જ સ્થિર અને અર્થપૂર્ણ સામાજિક સંબંધો જાળવી શકે છે.
ફક્ત 150?
હા, સરેરાશ. આનાથી મોટા જૂથો બને ને તો પછી સંકલન, સહકાર, એકબીજા પર ભરોસો, આ બધું મુશ્કેલ બનતું જાય છે.
ઓ, આ તો કંપનીઓ અને સંસ્થાઓ માટે બહુ મહત્વનું કહેવાય.
બિલકુલ. ગ્લેડવેલ ગોરટેક્સ બનાવતી કંપની ગોર એસોસિએટ્સનું ઉદાહરણ આપે છે. એ લોકો આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. એમની કોઈ ઓફિસ કે ફેક્ટરી 150 કર્મચારીઓથી વધુ મોટી નથી હોતી, જેથી ટીમવર્ક અને એકબીજા સાથે જોડાયેલા રહેવાની ભાવના જળવાઈ રહે.
ખૂબ જ રસપ્રદ. તો આ ત્રણ નિયમો, કેટલાકનો નિયમ, ચોંટી જવાનો ગુણ અને સંદર્ભની શક્તિ, આ ત્રણે મળીને કોઈ વિચાર કે વર્તણૂકને ટિપિંગ પોઈન્ટ સુધી પહોંચાડે છે. તો હવે આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ યાદ રાખી શકીએ જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે પરિવર્તન અણધાર્યું અને ઝડપી હોઈ શકે છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે મોટા ફેરફારો માટે બહુ મોટા પ્રયત્નો જોઈએ, બહુ લાંબો સમય લાગે. પણ ગ્લેડવેલ બતાવે છે કે ના, નાના લક્ષિત ફેરફારો પણ જો યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે કરવામાં આવે તો મોટી અસર પાડી શકે છે.
આ તો બહુ આશાસ્પદ વાત કહેવાય. બીજો કયો મુદ્દો મહત્વનો લાગ્યો?
બીજો મહત્વનો મુદ્દો છે કેટલાક લોકોનો અપ્રમાણસર પ્રભાવ. આપણે જે કનેક્ટર્સ, મેવન્સ અને સેલ્સમેનની વાત કરી,
હા,
આપણા સમાજમાં પણ આપણે જોઈએ છીએ ને, અમુક લોકો ટ્રેન્ડ સેટર હોય છે, અમુક લોકોની વાત બીજાઓ ધ્યાનથી સાંભળે છે, એમની સલાહ માને છે. પછી ભલે એ કોઈ સ્થાનિક આગેવાન હોય, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, કે પછી આપણા મિત્ર વર્તુળનો કોઈ જાણકાર મિત્ર હોય.
બરાબર. એમને ઓળખવા અને એમની સાથે જોડાવવું જરૂરી છે જો કોઈ વિચાર ફેલાવો હોય તો.
બિલકુલ. ત્રીજું, સંદેશ કેવી રીતે કહેવાય છે તે ખૂબ મહત્વનું છે. સ્ટિકીનેસ. આ વાત શિક્ષણમાં, માર્કેટિંગમાં, સામાજિક જાગૃતિના કાર્યક્રમોમાં બધે જ લાગુ પડે છે.
હા, જેમ કે આપણે ભારતમાં સ્વચ્છતા અભિયાન કે પછી કોરોના સમયે રસીકરણ જાગૃતિ માટે જોયું. જે સંદેશાઓ સરળ હતા, વાર્તા જેવા હતા, ભાવનાત્મક રીતે જોડતા હતા, એ વધુ અસરકારક રહ્યા.
બરાબર. એને સ્ટીકી બનાવવાનો પ્રયાસ કરાયો હતો.
અને ચોથો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે બહુ પ્રભાવશાળી લાગ્યો તે છે, ચારિત્ર્ય કરતાં સંદર્ભ વધુ શક્તિશાળી હોઈ શકે છે. આપણી આસપાસનું વાતાવરણ, આપણી પરિસ્થિતિ આપણને અજાણતા જ કેટલું બધું પ્રભાવિત કરે છે. પેલી બ્રોકન વિન્ડોઝવાળી વાત, જો આપણી આસપાસ સ્વચ્છતા હોય, વ્યવસ્થા હોય, તો આપણને પણ એ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. આ વાત આપણા શહેરો માટે, આપણી ઓફિસો માટે, આપણા ઘરો માટે બધે જ સાચી છે.
સાચી વાત છે. આ પુસ્તકમાં ઘણા વિચારો બહુ ધારદાર રીતે રજૂ થયા છે. અમુક વાક્યો કે વિચારો તો એવા છે કે મનમાં રહી જાય.
હા, જેમ કે?
જેમ કે પહેલી મુખ્ય વ્યાખ્યા જ, ટિપિંગ પોઈન્ટ એ જાદુઈ ક્ષણ છે જ્યારે કોઈ વિચાર, પ્રવાહ કે સામાજિક વર્તણૂક એક સીમા ઓળંગે છે, ટિપ થાય છે અને આગની જેમ ફેલાય છે. આ પરિવર્તનની ઝડપી, ઘાતાંકીય પ્રકૃતિ સમજાવે છે.
બરાબર. અને પેલો કેટલાકના નિયમવાળો વિચાર,
હા, એ પણ મહત્વનો છે. કોઈ પણ સામાજિક મહામારીની સફળતા મોટા ભાગે ખાસ સામાજિક ભેદ ધરાવતા લોકોની સંડોવણી પર આધારિત છે. એટલે કે કોણ આ વાતને આગળ વધારી રહ્યું છે એ બહુ જ મહત્વનું છે.
અને સ્ટિકીનેસ વિશે?
સ્ટિકીનેસ વિશે મને આ વિચાર બહુ ગમ્યો. માહિતીને એવી રીતે રજૂ કરવાની રીત છે જે યોગ્ય સંજોગોમાં તેને અનિવાર્ય બનાવી શકે છે, તમારે ફક્ત તેને શોધવાની જરૂર છે. એટલે કે જો સંદેશ બરાબર બનાવાય ને તો એની અસર થયા વગર રહે જ નહીં.
અને છેલ્લે એક બહુ જ હકારાત્મક અને શક્તિ આપતો વિચાર પણ છે. તમારી આસપાસની દુનિયાને જુઓ, તે કદાચ અચળ કઠોર લાગી શકે છે, પણ તે નથી. સહેજ ધક્કાથી યોગ્ય જગ્યા તેને ટિપ કરી શકાય છે.
વાહ, આ તો બહુ જ પ્રેરણાદાયક છે. એનો અર્થ કે પરિવર્તન શક્ય છે અને આપણે પણ એમાં ભાગ ભજવી શકીએ છીએ.
તો આ બધા સિદ્ધાંતોનો વ્યવહારમાં, રિયલ લાઈફમાં ક્યાં ઉપયોગ થઈ શકે?
અરે, ઘણી બધી જગ્યાએ. વ્યવસાય અને માર્કેટિંગમાં તો આનો ભરપૂર ઉપયોગ થાય જ છે. આજકાલ જે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ચાલે છે,
હા બરાબર,
એ મૂળભૂત રીતે કનેક્ટર્સ, મેવેન્સ અને સેલ્સમેનનો જ ઉપયોગ છે. પ્રોડક્ટની વાર્તા કેવી, એને સ્ટીકી બનાવવી, કોઈ નવું સ્ટાર્ટઅપ હોય એ પોતાની એપ કે પ્રોડક્ટને વાયરલ કરવા આ જ સિદ્ધાંતો વાપરે છે.
અને જાહેર આરોગ્ય કે સરકારી નીતિઓમાં ત્યાં કઈ રીતે?
ત્યાં પણ બહુ ઉપયોગી છે. ધારો કે કોઈ રસીકરણ કાર્યક્રમ ચલાવવો છે તો એમાં શું કરી શકાય? સ્થાનિક વિશ્વસનીય આગેવાનો, જે મેવેન્સ જેવા હોય, એમને સામેલ કરવા. સંદેશ એકદમ સરળ, સ્પષ્ટ અને યાદ રહી જાય એવો, સ્ટીકી રાખવો. અને લોકોને રસી લેવા માટે શું કરવું પડશે એ સ્પષ્ટ કહેવું, ક્યાં જવાનું, ક્યારે જવાનું, જેમ પેલો ટેટનસ શોટનો પ્રયોગ હતો. આનાથી કાર્યક્રમ વધુ સફળ થાય.
બરાબર. શિક્ષણમાં પણ આનો ઉપયોગ થઈ શકે?
ચોક્કસ. શિક્ષણમાં પાઠ્યપુસ્તકો કે ભણાવવાની રીતને વધુ ઇન્ટરેક્ટિવ, વાર્તા જેવી યાદગાર બનાવી શકાય, જેથી બાળકોને ભણવું ગમે અને યાદ રહે. સામાજિક કાર્યકરો પણ પોતાના અભિયાનોને વધુ અસરકારક બનાવવા માટે આ નિયમો વાપરી શકે. યોગ્ય સમયે, યોગ્ય લોકો દ્વારા, યોગ્ય સંદેશ. અને પેલો 1500નો નિયમ નાના મજબૂત સમુદાયો કે સંગઠનો બનાવવામાં મદદ કરી શકે.
અને વ્યક્તિગત રીતે આપણે શું શીખી શકીએ?
વ્યક્તિગત રીતે પણ ઘણું શીખવા મળે. આપણે આપણા વિચારો વધુ અસરકારક રીતે કેવી રીતે રજૂ કરી શકીએ, આપણા નેટવર્કમાં કોણ કનેક્ટર, મેવેન કે સેલ્સમેન છે, એમને કેવી રીતે ઓળખવા, આપણું વાતાવરણ આપણા વર્તનને કેવી રીતે અસર કરે છે એ સમજવું, આ બધું આપણને મદદ કરી શકે છે.
બિલકુલ. તો આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો તમારા માટે સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે નાના પ્રયાસો પણ મોટા પરિણામ લાવી શકે છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે પરિવર્તન લાવવા માટે બહુ મોટી શક્તિ કે બહુ બધા પૈસા જોઈએ, પણ ગ્લેડવેલ બતાવે છે કે ના, એવું નથી. નાના બુદ્ધિપૂર્વકના લક્ષિત ફેરફારો પણ ટિપિંગ પોઈન્ટ લાવી શકે છે. આ બહુ મોટી વાત છે.
અને મારા માટે સંદર્ભની શક્તિનો ખ્યાલ સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, એ આપણા વિચારો અને વર્તનને કેટલું બધું આકાર આપે છે એ સમજવું ખરેખર આંખ ખોલનારું હતું. આ પુસ્તક દુનિયાને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે અને એ પણ શીખવે છે કે દુનિયા સ્થિર નથી, તેને બદલી શકાય છે.
હા, અને એક અંતિમ વિચાર જે કદાચ શ્રોતાઓ માટે છોડી શકાય, આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં, આપણી આસપાસ એવો કયો નાનો ફેરફાર છે જે જો યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય લોકો સાથે કરવામાં આવે તો તે એક સકારાત્મક ટિપિંગ પોઈન્ટ લાવી શકે? વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.